Welcome back to another episode of Love Malocha Season 1 and Episode Number 7, where we only talk about love issues. Sometimes, we just share stories. This is me, Aditi Rawal, and if you're a new viewer or a listener, I would like to say that major part will be in Gujarati, which is my mother tongue. This is the first Gujarati podcast which talks about love, major issues in love life or marriage life or, you know, just casual relationship. Nobody is doing such kind of show, so this is the first podcast for me also, જેમાં હું માત્ર પ્રેમની વાતો કરું છું, જે લોકો મને ઈમેલ અથવા તો ઇન્સ્ટા ડીએમ કરતા હોય છે. એન્ડ ઇટ્સ માય હમ્બલ રિક્વેસ્ટ કે ડુ નોટ યુઝ ધીસ SMS લેંગ્વેજ ઓર શોર્ટકટ, બીકોઝ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર મી ટુ ક્રેક દેટ કોડ. આઈ મીન હું ડી કોડ નથી કરી શકતી તમારી લેંગ્વેજને. એન્ડ ઇફ યુ આર ન્યૂ, વાય આઈ એમ ફોકસિંગ ઓન ન્યૂ પીપલ, બીકોઝ આઈ હેવ રિસીવ સો મેની હિન્દી ઇમેલ્સ, બટ આઈ વુડ લાઈક ટુ સે દેટ મેજર પાર્ટ વિલ બી ઇન ગુજરાતી. સો સોરી ટુ ઓલ ધ ન્યૂ લિસનર્સ એન્ડ વ્યુઅર્સ, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ માય ગુજરાતી. આજે વાત છે દેવની. દેવ લવર છે, હસબન્ડ છે, બોયફ્રેન્ડ છે? ના, દેવ છે ને એક ઓલરેડી ચાલી રહેલી લવ લાઈફનો થર્ડ પર્સન છે. દેવ લખે છે કે મારું નામ રિવીલ ના કરતા કારણ કે માયા પણ તમને ફોલો કરે છે. વેલ, લવમાં લોચાની એક ખાસિયત છે, અહીં લવ સ્ટોરી રિયલ છે પણ નામ ફેક છે. ટુ મેક પીપલ અન્ડરસ્ટેન્ડ, હું ક્યારેક ફિલ્મી નામ યુઝ કરું છું, બાકી તો ડોન્ટ વરી. દેવનું કહેવું છે કે દરેક લોકો હંમેશા પોતાના અથવા તો બે પ્રેમીઓના પ્રોબ્લેમ શેર કરે છે, પણ બે પ્રેમી પંખીડાની વચ્ચે આવી જતી એ ત્રીજી વ્યક્તિ, એના વિશે તો કોઈ સાંભળતું પણ નથી. લોકો કો હંમેશા લગતા હૈ ના કે ગલતી તો વો થર્ડ પર્સન કી હોગી, જિસકો પતા હૈ કે બંદા યા બંદી કમિટેડ હૈ, તો ભાઈ તુમ ઉસકો ચાહને ક્યું લગે, તુમ્હારી ગલતી હૈ. શાયદ ઇસી ડર સે વો થર્ડ પર્સન અપને દિલ કી બાત કિસી કે સાથ શેર નહીં કર સકતા. તો મેને સોચા આજ આપકે સાથ મેં કર લેતા હું. બાત તો સહી હૈ ભાઈ આપકી, એ દર્દ વિશે તો ક્યાં કોઈએ લખ્યું જ છે જે સંબંધમાં આવતી ત્રીજી વ્યક્તિને થાય છે. દેવ લખે છે કે હું સ્ટુડન્ટ વિઝા ઉપર કેનેડા સ્ટડી કરવા આવ્યો, ત્યારે હું બહુ જ ફોકસ હતો કરિયરને લઈને. ત્યારબાદ એક એવી છોકરીને મળ્યો જે ઓલરેડી 2 વર્ષથી રિલેશનશિપમાં હતી. અમે સેમ કોલેજમાં હતા, ઘર પણ નજીક હતું, એન્ડ શી વોઝ ઓલ્સો ઇન અ લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ વિચ વોઝ વેરી સિરિયસ. અમે રેગ્યુલર બેઝિસ પર બસમાં મળતા કે કોલેજમાં પણ મળતા, અને ધીમે ધીમે અમે આમ ઘણા સારા ફ્રેન્ડ્સ બની ગયા. હું મારા મોમ ડેડને મિસ કરતો હોઉં, એ પણ એના ફેમિલીને મિસ કરતી હોય, એટલે આવી બધી વાતો કરતા કરતા અમારા વચ્ચે ક્યારેક ઇમોશનલ કનેક્શન થઈ ગયું ને ખબર જ ના પડી. એ મારાથી 2 વર્ષ નાની હતી, એટલે આમ તો મને ખબર હતી કે એક દિવસ એવો ચોક્કસ આવશે જ્યારે આ ફિલિંગ્સ એક્સપ્રેસ કરશે, સવાલ થશે, જવાબ માંગશે. પણ એથિકલી હું કંઈ રોંગ કરવા નહોતો માંગતો, મારો કોઈ એવો ઈરાદો હતો જ નહીં. હા, સ્વાર્થ ચોક્કસથી હતો કે આટલે દૂર માંડ કોઈ એક એવું મળ્યું છે જેની સાથે હું લાગણીઓ શેર કરું છું, એટલે આ બધું વિચારીને મેં એને કહ્યું જસ્ટ ગો વિથ ધ ફ્લો, રોજ જે મળવાનું. સારું, ક્યારે એકબીજાની આદત બની ગયા ને ખબર જ ના પડી. આ બધા સમયમાં જ્યારે પણ એ મને કહેતી ને કે મેક શ્યોર કોને ખબર ના પડે કે આપણે જોડે ફરીએ છીએ, ત્યારે હું આમ લાઇટલી લેતો. બટ બાદ મેં પતા ચલા કે ભાઈ આઈ એમ ફોલિંગ ફોર ધીસ ગર્લ નાઉ, આઈ હેવ બીન ઇન ટુ રિલેશનશિપ બિફોર, બટ આ કંઈક અલગ જ વાઈબ હતી અદિતિ. મને ડર લાગ્યો કે ક્યાંક 3 વ્યક્તિ પોતાના સંબંધ ગુમાવે ને, એના કરતાં યાર હું પૂરા કરી દઉં. હે ભગવાન, મેં છે ને મારા તું ને તારી વાતોમાં લખ્યું હતું એકવાર કે બાંધવા હોય તો પૂરા ના કરવા, અને પૂરા જ કરી દેવા હોય ને તો બાંધવા જ નહીં, સંબંધોનું તો આવું જોઈએ. એના પછી 2 દિવસમાં છે ને દેવે નક્કી કર્યું કે હવે આપણે કોલ મેસેજીસ નથી કરવા. પણ મેળ ના પડ્યો, પછી એણે વિચાર્યું એક કામ કરું, મળીને ચેપ્ટર ક્લોઝ કરું. સો દેવ ટોલ્ડ હર કે મારા ઘરેથી છોકરી શોધી લીધી છે, સો આપણે હવે આ સંબંધને અહીંયા પતાવવો પડશે. બોલો, ધીસ ઇઝ સો લેમ દેવ. આઈ અન્ડરસ્ટેન્ડ કે તમારા આ સંબંધનું કોઈ ટાઇટલ નથી, એ કદાચ તમને ખૂંચતું હશે, પણ આ બધું છે ને બહુ ના ચાલ્યું. ચાહવા છતાં એકબીજાને એટલું ચાહતા હતા કે છોડી જ ના શક્યા. અને મીન વાઇલ એના બોયફ્રેન્ડને કેનેડાના વિઝા મળી ગયા, એટલે એ તો આવી ગયો. હવે જે રિલેશનશિપના પાયા જ ખોટા હોય એ કયા બેઝિસ ઉપર ડેવલપ થવાના હતા. દેવ લખે છે કે એ મને વધારે ઇમ્પોર્ટન્સ આપતી અને એના બોયફ્રેન્ડને ઇગ્નોર કરતી. હું એને કહું કે ભાઈ તું બોયફ્રેન્ડને ઇગ્નોર ના કરે, એને મળવા માટે જરા સમય આપ, એ ઇન્ડિયાથી આવ્યો છે. ઇનફેક્ટ મને તો મારી જાતથી નફરત થવા લાગી કે ક્યાં યાર આ ઓલરેડી કમિટેડ છોકરીના પ્રેમમાં પડ્યો. પણ આ ફિલિંગ્સ એટલી પ્યોર હતી ને આદતી કે હું કંઈ જ ના કહી શકું. આઈ મીન આખરે એ દિવસ પણ આવી ગયો જેમાં એણે મારી અને એના બોયફ્રેન્ડની વચ્ચે એનો બોયફ્રેન્ડ ચૂઝ કર્યો. શી બ્રોકઅપ વિથ મી ઓવર ધ કોલ, હું હર્ટ પણ થયો, મારી હાલત ખરાબ થઈ ગઈ રેડી રેડીને, પણ ખુશી એ વાતની હતી કે ચલો ખરાબ રીતે તો અલગ નથી થયા, કમ્પ્લીટલી ધી એન્ડ તો નથી. મ્યુચ્યુઅલ બ્રેકઅપ કહી શકાય એક સંબંધનું, જેનું આમ પણ કોઈ નામ નહોતું. વર્સ્ટ કેસ એ થયો કે એના બોયફ્રેન્ડને ખબર પડી ગઈ અમારા વિશે. સો જે થોડા ઘણા મેસેજીસ એક્સચેન્જ થઈ રહ્યા હતા ને એ પણ પૂરા થઈ ગયા, અને પછી તો ટોટલી સંબંધના શટર્યા બંધ. આઈ ટ્રાય ટુ કનેક્ટ ટુ હર, પણ એણે એક કે મેસેજના જવાબ ના આપ્યા. આઈ ટ્રાઇડ કોલિંગ ફ્રોમ અનનોન નંબર, ત્યારે એણે મને કહ્યું કે ધીસ ઇઝ ફાઇનલ ગુડ બાય બેબી, મારા બોયફ્રેન્ડને છે ને બધી ખબર પડી ગઈ છે. હવે અસલી તકલીફ ત્યારે શરૂ થઈ જ્યારે બીજા જ દિવસે મેં એને સુપર સ્માઇલ કરતાં ખુશી ખુશી એના બોયફ્રેન્ડની સાથે જોઈ, અને સારું મને મનમાં એમ થઈ ગયું કે કોઈ માણસ આટલું ખુશ કઈ રીતે રહી શકે. એને મારા પ્રત્યે કોઈ ફિલિંગ્સ જ નહોતી કે શું. મેં તો એને પાછી લાવવાનો પણ ટ્રાય કર્યો, જે પોસિબલ નહોતું. પણ ક્યારેક આવું પણ થતું હશે ને લોકોના જીવનમાં, આદતથી જેમને ઓલરેડી રિલેશનશીપમાં હોય એનાથી પ્રેમ થતો હશે, અને ચાહીને પણ પોતાનું દર્દ કોઈને નહીં કહી શકતા હોય. દેવ, તમારી માયા પહેલેથી જ ઋષિની હતી. ઘણીવાર આવી સિચ્યુએશનમાં થર્ડ પાર્ટીને લાગે છે કે એમણે કંઈક ખોટું કર્યું છે, ગિલ્ટી ટ્રીપમાં જતા રહે, પણ તાળી છે ને બે હાથે જ વાગે. હા, એ વસ્તુ છે કે જ્યાં સાચો પ્રેમ હોય ને ત્યાં મોટા ભાગે પોતાના પ્રેમીને ખુશ જોવો ને એ પ્રાયોરિટી હોય છે, પછી એ તમારી સાથે હોય કે બીજા સાથે. એનું ખુશ હોવું જરૂરી છે. જો એ એના સંબંધમાં વધારે ખુશ છે તો બસ એમાં આપણે પણ ખુશ. અને ઘણીવાર તો 5 વર્ષના સંબંધમાં પણ કોઈ એટલું નથી જીવી લેતું જેટલું 5 મહિનાના ઇન્ટેન્સ મેજિકલ લવ વાઇબ્સમાં જીવી લે છે. અને રહી વાત તમારા સવાલની કે જો કોઈ ઓલરેડી કોઈના સાચા પ્રેમમાં છે તો એને બીજા સાથે પ્રેમ કઈ રીતે થઈ શકે. હું તો માનું છું કે પ્રેમ ગમે ત્યારે ગમે તેટલી વખત ગમે તેની સાથે થઈ શકે છે. માણસને એક સાથે 2 વ્યક્તિથી પણ પ્રેમ થઈ શકે છે. પણ હા, જો કોઈના હોવા છતાં તમે કોઈ બીજાને ચાહવા લાગો તો સમજવાનું કે પહેલા પ્રેમનો ફેડ આઉટ થવાનો સમય ચાલુ અને બીજાના પ્રેમનું ફેડ ઇન સ્ટાર્ટ થઈ ચૂક્યું છે. આ જરા મ્યુઝિકલ વાત છે, સોંગમાં અમે લોકો રેડિયો પર આવી રીતે ફેડ ઇન ફેડ આઉટ કરતા હોઈએ છીએ, પણ આ જે સાયકલ છે એમાં ઘણીવાર આખી જિંદગી નીકળી જાય છે ખાલી એ જાણવામાં કે ખરેખર તમને કોનાથી પ્રેમ છે ને કોને તમારાથી સાચો પ્રેમ હતો. દરેકના જીવનમાં તબક્કો આવે છે જ્યાં એને એ દિલ હૈ મુશ્કિલ કે પછી રોકસ્ટાર ફિલ્મ જોવી જ પડે છે ટુ અન્ડરસ્ટેન્ડ સચ કાઇન્ડ ઓફ અ વાઇબ્સ. મેબી, આઈ ડોન્ટ નો. આઈ હોપ કે મારું લવમાં લોચા પોડકાસ્ટ તમને ઇમોશનલી સારું ફીલ કરાવતું હશે, અને હું નહીં તો મારા લિસનર્સ ચોક્કસથી એમની કમેન્ટ્સ લખશે જે તમને એ જાણવામાં મદદ કરશે કે શું ખરેખર ઓલરેડી પ્રેમમાં પડેલી વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે પ્રેમમાં પડી શકે છે. તમારે જ કહેવાનું છે. હા વ્યુઅર, તમારી સાથે વાત કરી રહી છું, જરા હેલ્પ કરો એ દરેક થર્ડ પ્રેમીને જે કમિટેડ રિલેશનશીપમાં પડી તો જાય છે પણ સાલું કોઈને કહી નથી શકતા, બચી નથી શકતા એ દુઃખથી, એ દર્દથી. ના કહેવાય ના સહેવાય, આ વાત સાંભળીને મને છે ને 60s જમાનાનું એક ગીત યાદ આવી ગયું, દો બદન ફિલ્મનું. રફી સાહેબે ગાયું છે, જેના શબ્દો કહે છે કે ભરી દુનિયા મેં આખે દિલ કો સમજાને કહાં જાય, ભરી દુનિયા મેં આખિર દિલ કો સમજાને કહાં જાય, મોહબ્બત હો ગઈ હૈ જિનકો વો દીવાને કહાં જાય. સુનાના ભી હૈ જિને મુશ્કિલ, છુપાના ભી હૈ જિને મુશ્કિલ, જરા તું હી બતાયે દિલ વો અફસાના કહાં જાય. આખરી લાઈન પે જરા ગૌર કીજિયેગા. નજર મેં ઉલઝને, દિલ મેં હૈ આલમ બેકરારી કા, સમજ મેં કુછ નહીં આતા, સુકુન પાને કહાં જાય. This is me, Aditi Rawal, signing off for now. See you in next episode with another Loja. Till then, keep smiling.